તારીખ 20/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 314 અને 315 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 86
જીન થઈ જીનવરને આરાધે જીનવરને પૂજે જીનવરને આરાધે એની પૂર્વ શરત છે કે જીન થઈને જીનવરને આરાધે જીન ભાવમાં આવીને જીનેશ્વરનું આરાધન કરવું બારમા અરિયંત પરમાત્મા જીનેશ્વર છે અંદરમાં પોતાનો આત્મા જીનેશ્વર છે જીન થઈને આરાધે વિષય કષાય પ્રત્યે સમ્યક પ્રકારે વિજય મેળવ્યો છે તેને જીન કહેવામાં આવે છે પછી આંશિક વિજય કહો કે પૂર્ણ વિજય કહો પૂર્ણ વિજય કહેતા એને જીન વર કહે છે આંશિક વિજય કહેતા એને જીન કહે છે કર્ણાનું યુગમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય મહારાજ કર્ણલબ્ધિના પરિણામમાં જીન શબ્દનો પ્રયોગ કરે છે અપૂર્વ કરણ જે આવ્યું ત્રણ કરણમાં બીજું અપૂર્વ કરણ છે અપૂર્વ કરણમાં આવ્યો એટલે જીન થયો સમ્યક પ્રકારે આત્માભિમુખ થઈને એણે વિજય મેળવ્યો પહેલો મિથ્યાત્વ ઉપર મિથ્યાત્વ ઉપર વિજય મેળવ્યો એટલે બાકીના બધા વિભાવો ઉપર આપોઆપ એનો વિજય સાબિત થઈ ગયો નિશ્ચિત થઈ ગયો એટલે ત્યાં જીન કયા છે જીનવર એટલે જીનમાં શ્રેષ્ઠ તે જીનવર અરિયંત પરમાત્મા જીનવર છે પોતાનો આત્મા પણ જીનવર છે પણ જીન થઈને આરાધે રાગનું આરાધન એનો નિષેધ છે એમાં રાગથી આરાધના થતી નથી રાગ આરાધન કરી શકતો નથી જીનવર પ્રત્યેની ભક્તિનો રાગ તે જીનવરનું આરાધન નથી પણ અંદરમાં જીનત્વ પ્રાપ્ત કર્યું જીનપણું પ્રાપ્ત કર્યું એ આરાધન સાચું છે એને નિશ્ચય ભક્તિ કઈ ભગવાન કુંકુંદાચાર્ય 30 31 32 ગાથા તે સહી જીનવર હોવે રે તે જ ખરેખર જીનવર થશે પછી એક દ્રષ્ટાંત ટપકાયો છે કે ભ્રંગી ઈલિકાને ચટકાવે ભ્રંગી એટલે ભમરી ભમરી છે એ ઈયળને ચટકા ભરે છે જેમ ઈંડાને સેવતા ઈંડામાંથી પક્ષીનો જન્મ થાય છે આ પક્ષીના ઈંડા હોય છે એમ એક જાતનું સેવા સેવન છે એને ચટકા ભરે છે ભમરી ઈયળમાંથી શરીર તો પાક બાદ કરો તો ભમરીનું શરીર પણ ઈયળના આકારે જ હોય છે એને પાકો ફૂટવા માંડે છે જોકે શાસ્ત્ર જ્ઞાનની દ્રષ્ટિએ તો આખી પર્યાય બદલાઈ જાય છે ઈયળ બે ઇન્દ્રિય છે અને ભમરી ત્રણ ઇન્દ્રિય છે કદાચ પર્યાય બદલતી હોય પણ દ્રશ્યમાન એ પ્રકાર છે કે ભમરી છે ઈયળને ચટકા ભરે છે અને એમાંથી ઈયળ ભમરી રૂપે થાય છે અહીંયા તો એને અલૌકિક અર્થમાં ઉતારે છે કે જે આત્મા જીનવર થાય છે એ પોતાના જીન સ્વરૂપને જીન ભાવનાથી જીન ભાવે અંતર્મુખ થઈને સ્પર્શે છે વારંવાર અંતર્મુખ થઈને સ્પર્શે છે અંતર્મુખ થઈને સ્પર્શતા પોતે જીનવર થઈ જાય છે છદ્મસ્થમાંથી તે જ જીવ જેમ પેલો જીવ બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય પર્યાયને પ્રાપ્ત કરે છે એમાં છદ્મસ્થ પર્યાય રહેલો જીવ સિદ્ધ દશાને કેવળ જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે, છદ્મસ્તપણાનો ત્યાગ કરી છોડીને. જગ એટલે આખું જગત જોવે છે કે ભમરી માંથી ઈયળ માંથી ભમરી થાય છે, એવું એક પરસ્પરમાં ગુરુ અને શિષ્યનું દ્રષ્ટાંત છે. કે ગુરુ છે એ શિષ્યને ચટકાવે છે અને એને પોતાના સમાન કરે છે, એવો ઉપદેશ આપે છે. જો તું મારા જેવો છો, પોતાના આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે, શિષ્યના આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે. પેલી ગાથામાં જે ટીકા કરી એ પદ્ધતિ એવી રીતે પણ પોતાના સમાન કરે છે. બહુ સારું પછી આનંદ ગંજીનું બીજું પણ આનંદ ગંજીનું છે. આતમ ધ્યાન કરે જો કો સો ફીર ઈણમે નાવે, વાક્ય જાળ બીજું સૌ જાણે એ તત્વચિત ચાવે. આત્મ ધ્યાન કરે જો કો સો ફીર ઈણમે નાવે, ઈણ એટલે સંસાર. અહીંયા જે કોઈ આત્મ ધ્યાન કરે પછી ફરી સંસારમાં ના આવે. આ બસ સંક્ષેપ આટલો છે, સ્વરૂપ ધ્યાન કરવું એટલો જ સંક્ષેપ છે, બાકી બધું વાક્ય જાળ છે, વચનની જાળ છે. જેટલું લાંબુ 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 કહેવાય છે એ બધી વચન જાળ છે. એવું જે બધું જેને વાક્ય જાળ, આ સિવાયનું બધું વચન જાળ જે જાણે છે એ અંદરમાં પોતાના ચિત્તમાં આત્મતત્વને ચાવે છે. ચાવે છે એટલે જેમ કોઈ વારંવાર સ્વાદ લે છે, ચાવતી વખતે શું કરે છે, ખૂબ સ્વાદ લેવાનો એ પ્રક્રિયા છે. ચાવવું તો ચાવવું છે પણ એ વખતે સ્વાદ લેવાની પ્રક્રિયા છે. એમ આત્મામાં ચિત્તમાં એટલે જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું આસ્વાદન કરે છે, આત્મ ધ્યાન કરે છે. એ બીજું બધું આત્મ ધ્યાન સિવાયનું બધું વચનજાળ જાણીને વિસ્તારથી છૂટીને, વિસ્તારના વિકલ્પોથી પણ, વિકલ્પ વિસ્તારથી પણ છૂટીને પોતાના સ્વરૂપની અંદર સ્વાદ લેવામાં પડી જાય છે, સ્વરૂપના આસ્વાદનમાં લાગી જાય છે. બાકી કોઈ લાંબી વાક્ય જંજાળમાં ઉતરતા નથી. એ તો વસ્તુ ન સમજ્યા હોય તો સમજવા માટે છે, પણ એ પણ બુદ્ધિપૂર્વકની વિપર્યાસને તોડવા પૂરતી જ મર્યાદા છે. બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ ઊભો થયો હોય એવા જીવને, બાકી જેને બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ એવો નથી, એ તો સ્વરૂપ નિશ્ચય બાજુ આવે છે ત્યારે સ્વરૂપ નિશ્ચય પહેલા એને શું ઊભું થયું છે કે મારે નિર્દોષ થવું છે, મારે શુદ્ધ થવું છે, તો એ તો અવસ્થાનું જ્ઞાન થયું. અવસ્થાનું જ્ઞાન અસ્થિ નાસ્તિથી બંનેથી થયું કે વર્તમાનમાં મારી અવસ્થા દોષિત છે, અનેક પ્રકારના રાગ દ્વેષ મોહના દોષ ભાવો મને પ્રત્યક્ષ અનુભવ ગોચર થઈ રહ્યા છે, આ ભાવ સારા નથી, દુઃખદાયક છે, એમાં મને ક્લેશ છે. એટલે અવસ્થાનું જ્ઞાન થયું કે આવી અવસ્થા ન જોઈએ ને આ વિનાની અવસ્થાને શુદ્ધ કહી, ભલે બીજી શુદ્ધતાની ખબર નથી પણ આ નહીં તે શુદ્ધ, આ અશુદ્ધ, તો આ નહીં તે શુદ્ધ. આ અસ્થિ નાસ્થિથી અવસ્થાનું જ્ઞાન થયું. હવે પોતે જ્યારે પોતાનું મૂળ સ્વરૂપ ના નિશ્ચય ઉપર આવે છે અંતર સંશોધનથી કે હું ત્રિકાળ શુદ્ધ એક આત્મા છું, મારું મૂળ સ્વરૂપ અનંત જ્ઞાન અનંત સુખ આદિ દિવ્ય ગુણોથી સંપન્ન છે અને શાશ્વત એવું જ છે, એવું જ્યારે પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય કરે છે ત્યારે એને દ્રવ્યનું જ્ઞાન થયું, દ્રવ્યમાં રહેલા ગુણો શક્તિઓનું પણ જ્ઞાન થયું, અનંત જ્ઞાન અનંત સુખ. પર્યાય નું તો પહેલા કરેલું છે, તો દ્રગુણ પર્યાય નું જ્ઞાન થઈ ગયું ક્લાસમાં બેઠા વગર. થયું કે ન થયું? દ્રગુણ પર્યાય થઈ ગયા એના, અને તે યથાર્થ થયા. ઉલાજી યથાર્થ નથી. પાઠશાળામાં ભણ્યો ત્યારે હજી યથાર્થ નથી, ત્યારે તો હજી એને ભેદ પ્રધાન સમજણ કરી છે. અને એ ભેદ પ્રધાનતા તો એવી છે કે જો ભેદ પ્રધાનતા ન છૂટે તો અભેદ સુધી પહોંચે જ નહીં. એટલે એ તો એક બુદ્ધિપૂર્વક ના વિપર્યાસ ને તોડવા પૂરતી એમાં મર્યાદા છે, એથી વધારે કોઈ મર્યાદા એમાં નથી. તત્વ નિર્ણયમાં આ પ્રકારે નિર્ણય થવો જોઈએ. તત્વ નિર્ણય આ પ્રકારે છે કે પ્રથમ એને પોતાને નિર્દોષ થવાની ભાવના એટલે રુચિ હોવી જોઈએ, અને રુચિપૂર્વક પદાર્થ જ્ઞાન કરે, નહીતર પર પદાર્થ નું કરશે. સ્વરૂપ મહિમાનો વિષય ચાલ્યો ને ત્યાં, નહીતર પર પદાર્થ નું જ્ઞાન કરશે, બીજા આત્માનું જ્ઞાન કરશે, થર્ડ પર્સન નું જ્ઞાન કરશે. આ સ્વરૂપ નું જ્ઞાન કરવું છે તો રુચિપૂર્વક કરવું પડશે. એ રુચિમાં પ્રથમ અવસ્થાનું જ્ઞાન છે, પછી પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય થતી વખતે એને દ્રવ્યગુણ પર્યાય ત્રણેયનું જ્ઞાન યથાર્થ થાય છે. અને એટલે જ એને સંતુલન જળવાય છે દ્રવ્ય પર્યાય વચ્ચે. નહીતર શું થાય છે કે અનાદિ પર્યાય ઉપરનું વજન છે એટલે કોઈને તો દ્રવ્યનું સમજણ કરવા છતાં દ્રવ્ય ઉપર વજન જતું નથી. કોઈને દ્રવ્યનું સમજણ થાય છે અને એટલો ખ્યાલ આવે છે કે વજન દેવા જેવી આ ચીજ છે, આ તત્વ ઉપર વજન જવું જોઈએ, તો એવી રીતે વજન દે છે યથાર્થ નહીં હોવાથી, કે એ સંતુલન ગુમાવીને નિશ્ચયાભાસી થાય છે. વ્યવહારાભાસી અનાદિનો છે, કોઈ નિશ્ચયાભાસી થાય છે. કોઈ વળી એમ સમજે છે કે નિશ્ચયાભાસી પણ મારે ન થવું જોઈએ, મારે વ્યવહારાભાસી પણ ન થવું જોઈએ. માટે નિશ્ચય ઉપર વજન દેવું અને વ્યવહાર ઉપર પણ વજન રાખવું અને બરાબર વ્યવહાર પાળવો મારી ભૂમિકાનો, મારે તો ઉભયાભાસી પણ કોઈ થાય છે, ત્યાં પણ એનું બંને ઉપરનું વજન ખોટું હોય છે. અને એનું કારણ એક જ કે એને ઓળખાણ નથી અંદરમાં. એટલે જે પ્રકારે ઓળખાણ થઈને વજન આવવું જોઈએ અને એ વજન આવતા પણ પર્યાયના પડખાનું સંતુલન જળવાવું જોઈએ, આ પરિસ્થિતિ નથી ઊભી થતી. બરાબર છે, એમ જ છે. એટલે શું છે કે વ્યવહારની ભૂલ ક્યારે ટળે? કે પોતાને નિર્દોષ થવું હોય ત્યારે ટળે. પોતાના દોષ અપક્ષપાત પણે જોઈ શકતો હોય, અવલોકન કરી શકતો હોય, એ અવલોકન કરતા એને પક્ષપાતને બચાવ ના આવતો હોય ત્યારે વ્યવહારની ભૂલ ન કરે. તો વ્યવહારની ભૂલ નહીં કરે. પછી જો એને દ્રવ્યનો શોધ કરશે કે મારે અવલંબન લેવા યોગ્ય શું છે, આવા નિર્દોષ થવા માટે, પૂર્ણ નિર્દોષ થવા માટે અવલંબનભૂત તત્વ શું છે, તો જ્ઞાની તો કહે છે કે તું જ્ઞાન સ્વભાવી આત્મા છો, એ તારા અવલંબનનો વિષય છે, એની ઓળખાણ કર, ઓળખીને અવલંબન લે. એટલે એમાં દ્રવ્ય પર્યાયનો સમ્યક સમુચિત વલણ રહેશે અને કોઈ પણ પ્રકારે તો દોષમાં નહીં આવી જાય. નહીતર માર્ગ અવશ્ય સૂક્ષ્મ છે, આ માર્ગ અવશ્ય સૂક્ષ્મ તો છે જ, અને એને કોઈ સ્થૂળ કરીને ગ્રહણ કરવા ચાહે તો એવી રીતે કઈ સ્થૂળ થાય નહીં. કોઈ એમ કે હીરાની નજર બહુ ઝીણી નજર છે, એના કરતા જાડી નજરે હીરો પરખાય એવો કઈક રસ્તો ખરો કે નહીં? ક્યાં એનો બીજો કોઈ રસ્તો જ નહીં, નજર કેળવવી જ રહી. એ માર્ગ સૂક્ષ્મ છે, સ્વભાવ સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મતામાં આવવું એ કઈ આત્માને માટે મોટી વાત નથી, કેમ કે સ્વરૂપે કરીને પોતે સૂક્ષ્મ સ્વભાવી છે, એ તો એનો ધર્મ છે. એટલે એને કઈ સૂક્ષ્મતાથી ડરવા જેવું, ભય પામવા જેવું કે બીજું કોઈ કલ્પના કરવા જેવું નથી કે આવી સૂક્ષ્મતા કેમ આવી શકે. આનંદ ગુરુજીના 2 પદ 314 માં લીધા છે. હા, એ તત્વ ચિત્ત આવે, આવે એટલે ઘૂંટે વાગોળે, સ્વાદ આસ્વાદ લીએ, ભૂલન કરે, બધા હાથ કાઢી શકાય ભૂમિકા પ્રમાણે.
એટલે નિર્દોષ થવાની ભાવનાને વારંવાર ચકાસવી,
ભાવનાને ચકાસવી એટલે અવલોકન કરે, એને તો ખબર પડે કે મારું જીવનનું ધ્યેય શું છે. શું જીવનમાં એક ધ્યેયથી આખો સંસાર ચાલે છે કે બાહ્ય પદાર્થો મેળવવા, વધુમાં વધુ એમાં વૃદ્ધિ કરવી, અથવા કોઈ સંતોષ પકડનાર હોય તો જે છે એને જાળવીને સાચવી રાખવા કે જેથી આપણને કાંઈ તકલીફ પડે નહીં. આ ધ્યેય તો બધા જીવનો છે જ, અને એ સંબંધીનો રાગ પણ તીવ્ર રસે કરીને અનાદિથી ઘૂંટતો આવ્યો છે. એ ધ્યેય તો છે જ તે. એટલે જીવ સંસારાર્થી તો અનાદિથી છે, ધનાર્થી તો અનાદિથી છે, ધનાર્થી કો સંસારાર્થી કો અનાદિથી છે. મોક્ષાર્થી થવું એમાં આત્માર્થી પણ ઉત્પન્ન થશે. જો મોક્ષાર્થી થવું હશે તો આત્માર્થીતા આવશે, નહીંતર આત્માર્થીતા નહીં આવે. તો એને પરિપૂર્ણ શુદ્ધ એ મોક્ષ છે. પરિપૂર્ણ શુદ્ધતાનું ધ્યેય એ જો એને નિશ્ચિત થઈ જાય કે આ જ મારા જીવનનું ધ્યેય છે, તો બધા પરિણામ ધ્યેયને અનુસરીને ચાલવા માંડશે. આપોઆપ ઓટોમેટિક છે, શું એ આપોઆપ જ થાય છે, કરવું નથી પડતું પછી. કેમ કે જેને જે જ્યાં જવું છે એ બાજુ જ એની ચાલ પકડશે, ભલે ને વાતો કરતો હોય. ઘરે જવું છે તો વાતો કરતા કરતા ઘરે જ જવાનું છે. એવું નથી કે વાતોમાં ધ્યાન છે એટલે બીજાના ઘરમાં ગરી જાય છે, કોઈ એવું નથી થતું. બધો જ કોઈ કોકના ઘરમાં ચાલ્યું, બરાબર ભાન રહેશે હું મારા ઘર બાજુ ચાલુ છું. એમ બીજા ઉદયના અનેક કાર્યો આવી પડશે, નહીં આવે એવું નથી. એ તો પૂર્વકર્મનો ઉદય છે, ત્યાં સુધી આવવાનો જ છે. પણ જેનું ધ્યેય બદલાનું છે એની ચાલ બદલાશે. આ સિદ્ધિ વાત છે. તીવ્ર પરલક્ષ છે અને તીવ્ર દોષ દ્રષ્ટિ છે, દોષની દ્રષ્ટિ છે. કેમ કે બીજાને વૃત્તિમાં દોષ જ જોવે છે. શું જોવે છે? બીજાના દોષ જોવે છે. એમાં સારી ઓછી સમજાય છે, ખરાબ જ વધારે છે. બીજા ઉપર જ્યાં સુધી નજર છે ને ત્યાં સુધી બીજાના દોષ જોવાનું વધારે બને છે. ગુણને એપ્રિશિએટ કરવો એ સહેલી વાત નથી, અને એ તો ત્યારે જ થાય છે કે પોતાને ગુણની દ્રષ્ટિ પ્રગટ થાય, ગુણ પ્રગટાવવાનું ધ્યેય થાય, ત્યારે બીજાના ગુણ સારી સારી રીતે જોઈ શકે છે. અને ત્યારે તો એ ગુણગ્રાહી એવો થાય છે કે બીજાનો નાનો ગુણ હોય તો પણ ધ્યાનમાં લે, ભલે દોષ ઘણા છે પણ આટલો ગુણ છે ને આપણે એ પકડવા જેવું છે, એ કેળવવા જેવું છે. એમ એની દ્રષ્ટિ દોષને ગૌણ કરીને ગુણ ઉપર જશે, નહીતર તો લગભગ દોષ જ જોશે. અને એવું પરલક્ષ તો અનાદિથી છે, એ કઈ નવું સમજવાનું કે શીખવાનું નથી. અનાદિથી પરલક્ષિત છે, સ્વલક્ષ કેળવવાનું છે. એ જ જગ્યાએ શરૂઆતમાં જ ભૂલ છે. શરૂઆતની ભૂલ ન મટે તો આ કાર્યની શરૂઆત ન થાય, બીજું બધું થાય. આ કાર્યની શરૂઆત ન થાય અને અનાદિથી થઈ નથી એકે વાર શરૂઆત, એ વાત પાકી છે. એકે વાર પણ એને મોક્ષ માર્ગે ચડવું જોઈએ એવી શરૂઆત જે કરવી જોઈએ એ શરૂઆત નથી કરી હતી. કર્યું છે ઘણું, એને ધર્મના નામે ને ધર્મના બાને ધમાલ ઘણી કરી છે, શરૂઆત નથી કરી કોઈ દિવસ. હા. શરૂઆત જ નથી થઈ. શરૂઆત થઈ તો આગળ, શરૂઆત થઈ હોય એ રસ્તે આગળ જ વધે, બીજું કઈ ન થાય. એટલે એ વિચારવા યોગ્ય છે કે ભલે ઘણી વાતો સમજવામાં આવી હોય પણ તેથી શું, શરૂઆત થઈ, વાત તો ઘણી સાંભળી, ઘણી સમજમાં લીધી પણ શરૂઆત નથી થઈ એનું શું, હજી તો શરૂઆત નથી થઈ એનું શું, બસ અહીંથી ઉપડે તો ક્યાંય સમજણ નો અહમ પણ ના આવે. પણ તું સમજો ઘણું પણ શરૂઆત ન થઈ એનું શું હવે, પછી તો પછી એક્સિડન્ટ ન થાય તો શું થાય, ગાડીને બ્રેક નહીં રહેવાની, પછી બ્રેક વગર ગાડી હાલવાની છે, પછી એક્સિડન્ટ નહીં થાય તો શું થશે. પરિપૂર્ણ શુદ્ધતા એ જીવનનું ધ્યેય બંધાઈ જાય ત્યારે શરૂઆત થઈ. ગુરુદેવ શ્રીએ બહુ સુંદર સૂત્ર જેવી એ વાત કરી છે, પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, એ સિવાયની બીજી કોઈ વાતમાં શરૂઆત માને તો તે અવાસ્તવિક એટલે ખોટી વાત છે. શરૂઆતની શરૂઆત જ નથી થઈ. કોઈ પ્રશ્ન પૂછો કે સાહેબ પૂર્ણતાને લક્ષે એટલે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપના લક્ષે, તો કે નહીં અહીંયા એ વાત નથી, અહીંયા પૂર્ણ શુદ્ધ મોક્ષ દશાની વાત છે. બધા બધી ચોખવટ થયેલી છે ગુરુદેવ પાસે, નહીંતર વળી અહીંયા ઉતારી જાય છે લોકો. આત્મધર્મમાં તો આવી જ જાય ને, બધા પ્રવચનો ની અંદર ઘણી વાતો બહાર આવી જાય છે. આત્મધર્મમાં પણ આ વાત આવી ગઈ છે કે પૂર્ણતાને લક્ષે એટલે પૂર્ણતા એટલે ત્રિકાળી પૂર્ણ સ્વભાવ કે પૂર્ણ શુદ્ધ પર્યાય, તો કે પૂર્ણ શુદ્ધ પર્યાયની વાત છે. કેમ કે જે જીવને પ્રવેશ કરવો છે, શરૂઆત કરવી છે એટલે પ્રવેશ કરવો છે, તો પ્રવેશમાં તો પહેલી એ વાત આવશે કે હું અશુદ્ધ છું માટે મારે મારે અશુદ્ધતા ટાળવી રહી, એ વગર બીજી વાત આગળની વાત કઈ રીતે આવે, પછી અવલંબન કોનું લેવું કોનું છોડવું એ પછી વાત છે. પણ પહેલા તો પોતે ક્યાં ઉભો છે કે હું અશુદ્ધિમાં ઉભો છું, અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું, આ આવી જાય છે, આ પ્રકાર આવે છે. અને આ જ્યારે એને પોતાના દોષ સમજાય છે ત્યારે એનો આત્મા રડે છે, અરે શું હવે તારે કેટલું કેટલું દુઃખી થવું છે, અનંત કાળથી રજળ્યો દુઃખી થયો અને ન સમજતો હજી અનંતકાળ દુઃખના ડુંગરામાં ધકેલાઈ જઈશ, ક્યાં સુધી તારે દુઃખી થવું છે, એમ પોતે પોતાને સમજાવ્યા પછી બહાર નીકળી શકે એવું છે. આગળ ત્રણસો ને પંદરમો પત્ર છે સુભાગભાઈ ઉપર. એક વાર થયેલા દોષો નો અત્યંત પશ્ચાતાપ થાય છે પછી એ દોષની નિવૃત્તિ સંભવિત છે, નહીતર થયેલા દોષોનું અનુમોદન અને એનો આશ્રવ ચાલુ છે, નળનો કોક ખુલ્લો છે પાણી આયેલું જ જાય છે એમ છે. આચરણના અધિકારમાં પ્રાયશ્ચિતનો જે વિષય ચાલે છે એ એમ સંકેત કરે છે કે જે મુનિઓને ધર્માત્માઓને ત્રણ કષાયનો અભાવ થઈ ગયો છે, પ્રચુર સ્વસંવેદન અને સ્વરૂપ સ્થિરતામાં જે બિરાજમાન છે, એવા મુનિઓ અલ્પ ચારિત્રનો દોષ થાય તો પણ ગુરુ પાસે એનું પ્રાયશ્ચિત માગે છે. એ એમ બતાવે છે કે જેને તીવ્ર દોષ થયા છે એને કેટલો પશ્ચાતાપ થાય તો એ દોષ નિવૃત્તિ થવા માટે એની તૈયારી અંદરમાં આત્મામાં થાય. કાચો રંગ છે એને ધોવા માટે પણ આટલી મહેનત કરે છે, તો જેને વર્ષોનો લાગી ગયો છે, જામી ગયેલો કાટ છે, જામી ગયેલો કચરો છે, જામી ગયેલી ગંદકી છે, જામી ગયેલો રંગ છે, કાળો મસ જેવો, બોલો તો આછો રંગ છે, તો એ આવો પશ્ચાતાપ કરે છે. તો જેને કાઢવો છે એને કેટલો પશ્ચાતાપ ને કેટલો એને અંદરથી થવું જોઈએ. એટલે બે શબ્દ વાપર્યા, અધમ શબ્દ ન વાપર્યો, અધમા અધમ શબ્દ વાપર્યો. નહી, આ બધા માટે, બધા તમામ મિથ્યા દ્રષ્ટિને લાગુ પડે છે. જે જીવને પોતાને શુદ્ધ થવું છે એ બધાને લાગુ પડે છે. દિગંબર શ્વેતાંબર કોઈ અહીંયા નથી, અહીંયા તો બધા આત્મા જ છે. ખાનગંજી નું તો પદ ચાલે છે. દરેકે પોતા ઉપર વિશેષ જ લેવું પડે, જે હોય ગમે આ ઉભો હોય એને એમ જ લેવું પડે કે હું અધમા અધમ છે, એ વગર મારા દોષ કેવી રીતે ટળશે. પરિપૂર્ણ નિર્દોષ થવું છે એનો અર્થ શું? કઈ શબ્દ થોડા છે, વાસ્તવિકતા વાત છે. એમ છે, એ વગર એ દોષોમાંથી નિવૃત્તિ થવાની પર્યાયમાં કોઈ યોગ્યતા આવે જ નહીં, આવી શકે જ નહીં. એ તો જામી ગયેલો કાટ છે, એના માટે તો એના સોલ્યુશન ને એસિડ ને જે જેટલા દવાઓ નાખવી પડે એટલી નાખીને કાઢવું પડે. અનંત કાળ થી જમાવેલું છે એ બધું, સહજ થઈ પડ્યું છે. એને બીજાના દોષ દેખવાનો માથાકૂટમાં ઉતરે એવું કરવા, મારે શુદ્ધ થવા માટે હું નવરો થઈ શકું એવું નથી, તો બીજાનું ક્યાં હું જોઉં? મારું તો પહેલા કાઢો, મારી સાફ સફાઈ કરવા માટે જ નવરો થવો નથી. એના જેવું થઈ જાય પછી, એના જેવું થઈ જાય. શાસ્ત્ર વાંચનારની તો ઓર જવાબદારી છે, વધારે જવાબદારી છે. અમે કોઈ વાર કઈ કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ અને તે આપે ક્યાંય વાંચ્યા કે સાંભળ્યા હોય તો પણ અપૂર્વવત માનવા. ભલે કોઈ પદ લખ્યું હોય, કોઈ વાક્ય લખ્યું હોય, કોઈ કાવ્ય લખ્યું હોય, ચરણ એટલે એક 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 કડીનો એક ભાગ એને ચરણ કહે છે. જીન થઈ જીનવર ને આરાધે તે પહેલું ચરણ, તે સહી જીનવર હોવે તે બીજું ચરણ. એક કડી છે પદની, આખા પદનો એક વિભાગ એટલે એક કડી, એના ચાર ચરણ છે. ભંગી ઇલિકા ને ચટકાવે અલ્પ વિરામ કર્યો છે, એક ચરણ છે. એક ચરણ લખ્યું હોય તો પણ ક્યાંય વાંચ્યું હોય, સાંભળ્યું હોય, ખબર હોય, એનો અર્થ આવડતો હોય, એનો અર્થ એમ કેમ છે કે તમે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, એનો અર્થ સમજ્યા હોય, પણ જ્યારે અમે તમને લખીએ કોઈ વાત ત્યારે કોઈ અપૂર્વ અર્થનું ગ્રહણ કરવા માટે લખીએ છીએ એવો પહેલેથી અભિપ્રાય રાખીને વાંચજો. મને ખબર છે ગુરુદેવ નું પ્રવચન શરૂ થાય કે 11મી ગાથા બરાબર છે, પુતાર્થ ની ગાથા છે, પુતાર્થ ને આશ્રય જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે, ખબર છે આ ગાથા ને આપણે ઘણી વાર સાંભળી છે. અને કોક વિદ્વાન તો એવા સરસ છે આપણા કે ગુરુદેવ કરતા પણ એમાંથી વધારે અર્થ કરે છે. આવા માણસો ને કાલે મળી, અરે કે એક આત્મા શુદ્ધ છે એના ઉપર તો કેટલા દિવસ પ્રવચન આપ્યું. નાખ્યો એક શબ્દ ઉપર, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ પાંચ દિવસ પ્રવચન આપે, એક જ શબ્દ ઉપર પ્રવચન આપે. એમ નથી, આનો કોઈ અપૂર્વ અર્થ કાઢવો પડે છે. એ કોઈ શબ્દાર્થ નો વિષય નથી, એનો ભાવ ઊંડો કેટલો જાય છે, પદાર્થ ને સ્પર્શે છે કે નહીં, પદાર્થ દર્શન છે કે નહીં, જ્ઞાન ની અંદર પદાર્થ દ્રશ્યમાન છે કે નહીં, આ વસ્તુ માગે છે. એકલો કોઈ વક્તવ્ય છે એ તો વાક્ય જાળ, વાક્ય જાળ બીજું સૌ જાણે તે તત્વથી ચાવે. અંદર માં તત્વ ને ચાવે, ઘૂંટે, એનો રસ લે, એ કરવા જેવું છે, અપૂર્વ માનવું. એમ કે અમે ભલે તમને પ્રચલિત કોઈ વાત લખી હોય પણ કઈક અપૂર્વ અર્થ ગ્રહણ કરવા માટે લખી છે, એમ તમે વિચારજો, એવો લક્ષ્ય રાખજો. એટલે કે એનો નિષેધ કરવો, ગૌણ કરવું એટલે એનો નકાર કરવો, એ બહુ ઓછાને ખબર છે. ગૌણ કરવું એનો અર્થ શું છે, એનો નિષેધ થાય છે, નકાર આવે છે, કે આ નહીં બીજું કઈક જોઈએ છે મારે, આ નહીં બીજું કઈક જે જોયું છે, એમ એનો અર્થ થાય છે, આ નથી જોયું. નકાર કરવો, નિષેધ કરવો, વ્યવહાર ને ગૌણ કરવો એટલે વ્યવહાર નો નિષેધ કરવો, એમ જ છે, એમ જ છે, એમ જ છે, બધે એમ લાગુ પડે છે. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કઈ કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી. કઈક કોઈ વાત ના અનુસંધાન માં લખ્યું છે કે આમ આપ કઈક આમ કરો, તો કે એવું કરવાની ઈચ્છા થાય એવી દશામાં પણ અમે નથી. ગમે આ પત્ર ની અંદર અરસપરસ વાત ચાલી છે એટલે એને ના લખી છે. સ્વરૂપ સહજમાં છે, જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. બે વાત સાથે લીધી છે, એક બાજુ સહજ કે છે, બીજી બાજુ એને વિકટ દર્શાવે છે કે સ્વરૂપ સહજમાં છે, કેમ કે પોતાનો જ સ્વરૂપ છે, પોતાનો જ સ્વભાવ છે, કારણ પરમાત્મા રૂપે, પોતે જ કારણ છે. એવું સ્વરૂપ સહજમાં હોવા છતાં અનાદિથી તે અપ્રાપ્ત છે, એ વાત પણ નક્કી છે કે અનંત કાળ સુધી એની પ્રાપ્તિ નથી થઈ, એ વાત પાકી છે. એટલે સહેલામાં સહેલો ઉપાય એ છે કે જ્ઞાનીના ચરણ સેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. સહજ હોવા છતાં વિકટ પણ છે કે કોઈ જીવ જ્ઞાનીના ચરણ સેવન સિવાય પ્રાપ્ત કરવા જાય તો પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે, અને જ્ઞાનીના ચરણ સેવનમાં એ પ્રાપ્ત થાય એવું જે છે. એ વાત તો એ વીસમા વર્ષથી નાખતા આવે છે, વીસમા, આ તો પચીસમું ચાલે છે, કે આત્માને પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમાત્મા સ્વરૂપ એવો આત્મા, તેનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે, પરંતુ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના થતું નથી. આ નિર્ગ્રંથ પ્રવચન, આ સર્વશ્રેષ્ઠ નિર્ગ્રંથ પ્રવચન છે, એવી વાત વીસમા વર્ષમાં નાખી છે. જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખીને એનું બહુમાન થાય, બહુમાન આવે, એ એનું ચરણ છે. લોકો ચરણ એટલે આ પગ સમજે છે, ચરણ ના ઘણા અર્થ છે. ચરણ એટલે પગ થાય, ચરણ એટલે વચન થાય, વચનને પણ ચરણ કહેવાય છે, અને ચરણ એટલે આચરણ, આચરણને પણ ચરણ કહેવાય છે. દ્રવ્યાનુસારી ચરણ, ચરણાનુસારી દ્રવ્યમ, પ્રવચન સાર આઠમો કળશ છે. એમ ચરણના ઘણા અર્થ છે. તો અહીંયા ચરણ નો અર્થ એટલો લેવો કે બહુમાન થવું. તે ચરણ સેવા કોણ કરે? પગની સેવા કોણ કરે? તો નિકૃષ્ટ અંગ છે, આ ઉત્કૃષ્ટ અંગ છે. મસ્તક છે તે ઉત્કૃષ્ટ અંગ છે, ચરણ છે તે નિકૃષ્ટ અંગ છે. નથી કહેતા અમે તો ગુરુની ચરણ રજ છીએ. શિષ્ય ગુરુનો મહિમા કરે ત્યારે શું કહે છે કે અમે તો શ્રી ગુરુની ચરણ રજ છીએ. તો કે એમના પગ ઉપર લાગેલી જે ધૂળ છે ત્યાં અમારું સ્થાન છે, એટલી પોતાની નમ્રતા બતાવે છે. તો નમ્રતાનો અર્થ શું છે કે એટલું અમને બહુમાન છે, એમાં નમ્રતા ઉભી થાય છે. બહુમાન વગર નમ્રતા ક્યાંથી આવે? એ બહુમાન નું સૂચક છે. બહુમાન ક્યારે આવે યથાર્થપણે? કે જયારે ઓળખાણ થાય ત્યારે જ આવે. એ સિવાય બહુમાન આવે એ બધું ઓગે ઓગે છે. એ તો જીનેન્દ્ર દેવ ના સમવસરણમાં કલ્પવૃક્ષ ના ફૂલ અને મણિરત્ન ના દીવાથી ભક્તિ ને આરતી કરી છે કે નથી કરી? પૂજા ને આરતી કરી છે કે નથી કરી? બધું ઓગે ઓગે અનંત વાર કર્યું છે. જ્ઞાની અનંત વાર મળ્યા અને જ્ઞાની ના બાહ્ય ચરણ ની સેવા પણ અનંત વાર કરી, પગ ચંપી કરી, ચરણ ધોયા, બધું કર્યું, પણ ઓળખ્યા વિના ભાવ નહીં આવે. એમાં ઓળખાણ વગર ભાવ ક્યાંથી આવશે? પણ એ વચન અનુસાર ક્યારે અનુસરે? બહુમાન આવે તો. એટલે તો કહું કે અમે એક કાવ્ય પદ કે ચરણ લખ્યું હોય તો અપૂર્વ માન જો એ ક્યાંથી આવશે? એની અપૂર્વતા ક્યારે આવશે? પૂજબેન શું ચર્ચા કરે છે ત્યારે કોઈ વાર કહે છે, આજે પણ કહે છે કે ગુરુદેવ ના પ્રવચનો સાંભળતા અપૂર્વ અપૂર્વ લાગ્યા કરતું. પ્રવચનો એમને તો વર્ષો સુધી સાંભળ્યા, 45 વર્ષ સાંભળ્યા. એની એ વાત તો ઘણી વાર આવતી હોય કે બધી વાત બધી કલાક કે કલાક નવી જ વાત આવે એવું કઈ બને? તેની તે વાત તો ઘણી વાર આવતી હોય. અપૂર્વ કેમ લાગે છે? કે અપૂર્વ તત્વ જે આત્મા એનો ભાવ એમાં એમને દેખાય છે. એ વચનમાં એ ભાવ દેખાય છે. બસ પછી મહિમા આવે, મહિમા કરવો નથી પડતો. એક વાર પણ નથી થઈ. અનંત કાળમાં આત્મા તો ઓળખ્યો નથી, પણ એ તો ગુપ્ત તત્વ છે, શક્તિ રૂપ અને સામર્થ રૂપ તત્વ છે, ન જડે જલ્દી. પણ બહારમાં જે પ્રગટ સત છે, આ તો અપ્રગટ સત છે. આત્મા તો પ્રગટ સત છે, એની એક વાર ઓળખાણ નથી કરી, એક જ વાર, એકે વાર નથી કરી. એમ અનંત વાર સંયોગ થયો, અનંત વાર ઓઘે ઓઘે બહુમાન કર્યું, એક વાર ઓળખાણ નથી કરી. એક વાર ઓળખાણ કરી હોય તો આ દશા ન હોય, અત્યારે છે એ દશા ન હોય. આ સીધી વાત છે. ઓળખાણમાં એમના જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એ સાધક દશા છે, અને એનું સંધાન એમના સિદ્ધ પદ સાથે છે. આ વસ્તુ સમજાવવી જોઈએ, એ વસ્તુ પડખા. ઓળખાણ એ ઓળખાણ છે. માણસ નથી કહેતા કે ભાઈ ફલાણા ભાઈ મારા ઓળખીતા છે, એમને હું સાંગો પાંગ ઓળખું છું. એ આમ બોલ્યા પડે તમે ન સમજો એ શું કરવા એમ બોલ્યા, એમ કેમ ખબર પડે છે? જેનો ઘણો પરિચય છે એની કોઈ એક વાતમાંનો ખાસ અર્થ પોતે ઓળખાણ વાળો કાઢી શકે ને બીજો અંદરથી બીજું કાઢે એવું બને છે કે નથી બનતો? જેને પરિચય નથી એ તો સામાન્ય અર્થ કાઢશે, જેને ઓળખાણ છે એ આગળ પાછળની બધી સંધિ પકડશે કે નહીં? એમ ઓળખાણ તો બહુ મોટી ખાણ છે. એટલે એ ઓળખાણ પૂર્વકનો જે મહિમા આવે છે શ્રીમદજીએ તો ગેરંટી જ આપી છે કે જે જ્ઞાનીને ઓળખે છે તે ક્રમે કરીને જ્ઞાની થાય છે, અથવા જે જ્ઞાનીને ઓળખે છે તે ક્રમે કરીને જેને ઓળખાણ થઈ છે એવી દશાને પ્રાપ્ત કરે છે. ગેરંટેડ વાત કરી છે. એના માટેની જે પાત્રતા છે એ વગેરે વસ્તુ ખ્યાલ આવતો નથી. પાત્રતા વગર 50 વર્ષ સાંભળ્યા પછી ન ઓળખાણ ન ઓળખે એવી પરિસ્થિતિ રહી જાય. 50 વર્ષ સાંભળે અને પછી ઓળખે નહીં એવી સ્થિતિ રહી જાય. અમે તો જ્ઞાની તરીકે ગુરુ તરીકે સાંભળવા બેસતા હતા, બધું ઓગે ઓગે જાય. બીજો અર્થ એવો છે, બહુ વાસ્તવિક વ્યવહારુ અર્થ કરીએ તો એવો છે કે જે જીવને સંતોષ થઈ ગયો, સંતોષ પકડાઈ ગયો અને જે જીવને હવે વાસ્તવિક પ્રાપ્તિ કરવા માટેનો પ્રયત્ન નથી કરવો ને પડ્યું રહેવું છે જ્યાં છે ને ત્યાં ને ત્યાં, એનું નામ મોક્ષ સંજ્ઞા છે. આપણને તો જ્ઞાની મળી ગયા, આપણને તો શાસ્ત્ર ને તત્વ મળી ગયા અને આપણે આ બધું વાંચ્યા કરીએ ને સાંભળ્યા કરીએ ત્યાં ને ત્યાં પડ્યા રહેવું છે. જેને પ્રાપ્ત કરવા માટેની કોઈ અંદરથી પછી ભાવના રહેતી નથી, ઉપર ઉપરની ભાવનાથી બધું કરે જાય છે અને જોતો નથી કે મને આ પ્રાપ્ત થતું નથી, આટલો સમય ગયો આટલો સમય ગયો પણ હું ખાલી ને ખાલી જ છું, એ ઓક સંજ્ઞામાં પીડ્યો રહી છે. એનો અર્થ કે એને દરકાર જ નથી, પોતાની અપ્રાપ્તિની દરકાર નથી થઈ, દરકાર ઉડી ગઈ છે ત્યારે ઓક સંજ્ઞા રહી જાય છે. પછી ઓક સંજ્ઞા એ બધી ધર્મની ક્રિયા કરે, શાસ્ત્ર વાંચન પૂજા ભક્તિ દાન દયા બધું કરે, યાત્રાથી માંડી પણ બધું ઓક સંજ્ઞા મારીને કરે. એ કોઈ રીતે દરકાર વગરનો જીવ ઉપેક્ષા કરે છે, ઉપેક્ષા કરે છે એને પ્રાપ્તિ થવાનો પ્રશ્ન કેવી રીતે હોય શકે, પ્રાપ્ત થાય એની વાત કેવી રીતે હોય શકે. આ પરિસ્થિતિ અનંત કાળથી ચાલે છે, સમજીને નિવૃત્ત કરવા જેવી છે. ભોગસંજ્ઞાને કારણે પોતે એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે એવી જ સમજણનો વિષય છે. સમજણમાં એ વાત ગર્ભિત છે, યથાર્થ સમજણમાં પુરુષાર્થ ગર્ભિત છે. શું? પુરુષાર્થ વિના સમજણ યથાર્થ નથી. સમજણ પોતે જ પુરુષાર્થની ઉત્પાદક છે. જો પુરુષાર્થને ઉત્પાદક સમજણ નથી તો એ સમજણ યથાર્થ નથી. પછી ઓક સંજ્ઞામાં પીડ્યો રહેશે. મારું સમજવું બરાબર છે અને સમજવું બરાબર કેમ એને લાગે કે શાસ્ત્ર હારે મેળવી લઈએ, ન્યાય યુક્તિ આગમ તર્ક બધું એને મેળ ખાઈ જાય અને સંતોષ પકડી લઈએ. બરાબર છે, હું બરાબર સમજુ છું. ઓક સંજ્ઞામાં જ હોય એ ઓક સંજ્ઞા મિથ્યાત્વને છોડવા નહીં દે, સત્પુરુષને ઓળખવા નહીં દે. ત્રણ વાત શ્રીમદજી લીધી છે, આવશે ત્રણ વાત લીધી છે, લોક સંજ્ઞા ઓક સંજ્ઞા અને અસત્સંગ. આ ત્રણ એવી ચીજ છે કે જે સતની ઓળખાણ ન થવા દે. 449 પાનું 372 વૈરાગ્યાદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ ખંભાત, કૃષ્ણદાસ કરીને કોઈ ભાઈ વૈરાગી ભાઈ છે, એને બહુ વિસ્તારથી પત્ર લખ્યો છે 26મા વર્ષમાં, પેલો બીજો ત્રીજો ચોથો 5મો પેરેગ્રાફ લે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના ઓકસંગના અને અસત્સંગ એ કારણો છે. શાસ્ત્ર વાંચે છે, જે આત્માનો વિચાર કરે છે ભિન્ન ભિન્ન પ્રકારે, અને ભિન્ન ભિન્ન પ્રકારે એ કલ્પના કરે છે આત્માની, એમ કે છે. શું કરે છે? શાસ્ત્ર વાંચીને આત્માને કલ્પે છે કે મારો આત્મા આવો છે, એવી કલ્પના કરે છે. કોઈ કાંઈ કલ્પે છે, કોઈ કાંઈ કલ્પે છે, કોઈ કાંઈ કલ્પે છે, અને જેમને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વર્તે છે તેનું કારણ એવું વિચારવામાં ઊભો થાય છે કલ્પનાયુક્ત. લોકસંગના ઓગસંગના અને અસત્સંગ એ કારણો છે. કાં તો જીવની નજર લોકો સામે છે કે લોકોમાં શું દેખાશે, લોકો કઈ નજરે મને જોશે. કાં તો જીવની સંજ્ઞા ઓગસંજ્ઞા છે, દરકાર નથી મને પ્રાપ્તિ છે કે નથી પ્રાપ્તિ. અને અસત્સંગ કાં તો અવગુણી મનુષ્યો પ્રત્યે, અવગુણી જીવો પ્રત્યે એની પ્રીતિ થાય છે કે મારે કામનો છે આ માણસ, મારે કામનો છે, ભલે એનામાં અવગુણ રહ્યો પણ મારે કામનો છે. એ કદી આત્માને ન વિચારી શકે. આત્માને વિચારવા જાય તો એને કલ્પના જ થાય, બીજું કાંઈ નથી. હા, પણ પોતાનો ભાવ તો અંદર નો છે ને, પ્રીતિરૂપ ભાવ તો પોતાનો છે ને, એનું નિમિત્ત બહાર છે. એ તો લોકસંજ્ઞામાં નિમિત્ત તો બહાર જ છે ને. લોકો લોકસંજ્ઞાના ભાવનું નિમિત્ત કોણ છે? સમાજ છે. બાર નિમિત્ત ભલે બહારનું, લોકસંજ્ઞાની અંદર બીજું કાંઈ બહારનું નિમિત્ત નથી, પણ અંદર ને અંદર પોતે સંતોષ પામી ગયો છે, અંદર ને અંદર હું સમજું છું એમ કરીને એ પોતે આગળ નથી કરતો, દરકાર નથી કરતો. ઓલામાં બેમાં બહારના નિમિત્ત છે. એ ત્રણેય કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એટલે જેમાં કાંઈ માલ નથી, નમાલી નિસત્વ એટલે જેમાં કાંઈ માલ નથી, એવી જપ્તપાદી ક્રિયા લોક સંબંધી સમાજમાં માન મળે. હા, ઘણું ઘણું તપ કર્યું, ઘણું કાર્ય કર્યું, સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ પણ મોક્ષ નથી, એમ માન્યા વિના નિસત્વ એવા જે અસત શાસ્ત્રો, કલ્પિત શાસ્ત્રો, અને અસદગુરુ એટલે ખોટા ગુરુ, મિથ્યા દ્રષ્ટિ, જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. શું? આત્મ સ્વરૂપને આવરણના એ મુખ્ય કારણો છે. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો, પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. સાક્ષાત જ્ઞાની હોય, આત્મ સ્વરૂપને દર્શાવનારા એમના વચનો હોય, તો પણ ઉપરના કારણોને લીધે જીવ એનો યથાર્થ વિચાર કરી શકવા માટે બળવાન થતો નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે લોકસંગના ઓકસંગના અને અસત્સંગને લીધે. અનંત કાળ રહ્યો છે, અને અત્યારે પણ એ પોતાનું અવલોકન શરૂ ન કરે એનો અર્થ કે એને દરકાર નથી, અને લોકસંજ્ઞામાં રહેવા ઈચ્છે છે, એ ચાહે છે કે હું લોકસંજ્ઞામાં લોકસંજ્ઞામાં રહી જાઉં. આ કારણ છે. એમ જ છે, નથી કરી શકતો. અને એ સીધી વાત છે, લાગુ પડે એવી વાત છે આપણને, એ વાત આપણને લાગુ પડે એવી છે. એ તો એને પોતાના અનુભવ નો નિચોડ કાઢીને મૂક્યો છે મુક્ષુર ની સામે. બહુ અનુભવી પુરુષે અનુભવ થી મૂકેલી વાત છે ને, મુમુક્ષુ ને લખે છે સીધી વાત. કૃષ્ણદાસ ગમે તે હોય, આપણે કૃષ્ણદાસ થી જવું પડે એવું છે. ચોક્કસ ચોક્કસ, એ એમનું બહુ ઊંડું જ્ઞાન હતું. એ સંબંધમાં એમના જ્ઞાનની નિર્મળતા, એમના જ્ઞાનને સામાન્ય પાત્રતાને માપવાની જે ક્ષમતા, એ અનુમાન ન થઈ શકે એવો વિષય છે. અનુમાન, સાધારણ જીવનું અનુમાન ટૂંકું પડે એવી વાત છે, ન પહોંચી શકે એવી વાત છે. જબરદસ્ત સમર્થ હતા પોતે, જે જે વાતો લખે છે એ ઘણી અનુભવથી લખી છે, અને સામાજિકને પણ અત્યંત ઉપકારી થાય એવી રીતે લખે. નહીં તો એ તો મૌન થઈ જતા, કહેતા નહીં, બોલતા નહીં. સામાન્ય પાત્રતા ના જોવી તો બોલે નહીં, વાત ન કરે. હા, એને જિજ્ઞાસા જગાડવા એકાદો ચોટકો ભરી લઈએ કોક વાર, પછી ના જાગે તો થઈ રહ્યું. હવે તો હોઈ જાઉં, હું હોઈ જાઉં છું. એક એમના સંબંધી હતા, આવી ગયા હતા ઘરે ત્યાં માટુંગામાં. પણ સંબંધી એટલે પછી સગાની દ્રષ્ટિએ તો મુખ્યપણે જોવે, જ્ઞાની તરીકે માને બરાબર છે, આપણા સગા છે ને, વળી જ્ઞાની છે, બહુ સરસ, આપણે તો સારું, એમના ઘરે ઉતરવાની જગ્યા છે, ઉતરે એમ ના છે. આખો દિવસ કઈ જિજ્ઞાસા નહીં એટલે કઈ વાત તત્વ નહીં કાઢે ને, સાંજે વાળું કરીને હોઈ ગયા. એમને હું થયું કે આને આ તો આવ્યો છે આ કારણે આ માણસ, એને વાત કરી લે કે હું આ કારણે આવું છું. પણ વાત જિજ્ઞાસા હોય તો કાઢે ને વાત, તો વગર જિજ્ઞાસા એ રેડવાનો કઈ અર્થ નહીં. તો બહુ એ બાબતમાં જોખે જોખે નથી દેતા હતા. એમ છું કે આને જિજ્ઞાસા નથી, પણ જરા જિજ્ઞાસા થાય તો ટ્રાય કરી જોઈએ, કેમ તરસ બરસ લાગી છે, તૃષા લાગી છે કે કેમ બાપુ આમ વાત કરો છો. આપણે તો 24 કરી લીધો કે લોકો 24 કરતા હતા એ દિવસોમાં. અફવા એવી બીજી હતી કે રાત્રે ખાય છે, ફલાણું છે, દેવાનું છે. લોકો તો નજીક ન જાય એટલે સાધુ લોકો તો ઉડાડે કે કોઈ એની પાસે જાય નહીં. ચોર્યા વાળી લીધો છે, હવે પાણી પીવાની કેવી રીતે, પાણી કેવી રીતે પીવાની વાત કરી આપ, કઈ સમજાણું નહીં કે કઈ નઈ, હોઈ જાવ. એમને એટલી ખબર નથી કે 24 વાળી લીધો છે, પાણી પીવાનું કેમ પૂછે. પણ તૃષા એટલે જિજ્ઞાસા કઈ છે એમ એમને પૂછ્યું. બિચારા એકદમ સ્થૂળ વિચારમાં હતા, સમજી ન શક્યા. પતિ હવે એને એવો જ્ઞાની નો યોગ થયો કે ન થયો, આ એની વાત નથી. આ જેટલા ઓઘ સંઘના એ જ્ઞાનીનો આપણે સમાગમ કરીએ છીએ, બધાની એ જ વાત છે. એ તૃષાની વાત આવે છે ને, આપણે 24ની વાત સંભાળીએ છીએ, કાંઈ એમની વાત ને આપણી વાત ને લેવા દેવા રહેતી નથી. આવું છે, બહુ વિચારવા જેવો વિષય છે. પાત્રતા ના આવે, આ ત્રણેય અપાત્રતાના લક્ષણ છે. લોક સંઘના અપાત્રતાનું લક્ષણ છે, ઓગ સંઘના અપાત્રતાનું લક્ષણ છે, અને અસત્સંગ પણ અપાત્રતાનું લક્ષણ છે. તમે સત્સંગ રહી જશે. માર્ગદર્શન તો ઘણું આપ્યું છે. લોક સંજ્ઞા વાળાને તો પોતાનું સ્વલક્ષ જ ન થાય, પરલક્ષ દ્રઢ છે. લોક સંજ્ઞામાં પરલક્ષની દ્રઢતા રહેલી છે. સ્વલક્ષ જ ન થવા દે ત્યારે આ વિષય જ એકલો સ્વલક્ષ છે. એકાંત સ્વલક્ષ વાત છે આ બધી. જેને એમ કહીને કે ભાઈ નિશાળમાં જેને અભ્યાસ કરવા બેસવું એને બીજી વાતો ન કરવી, અભ્યાસમાં લક્ષ્ય રાખવું, એના જેવી આ વાત છે કે આ માર્ગમાં આવું એને પર લક્ષ્ય ન રાખવું, પોતાનું લક્ષ્ય રાખવું. એવી પહેલી જ વાત છે આ. હા, નક્કી કરવાનો વારો છે. નામથી કઈ મુમુક્ષુ નથી થઈ જવાતો. કાળકૂટ ઝેર છે, હળાહળ ઝેર છે, એમ જૈના વિના નહી છૂટે. કેમ કે એ એક એવી છેતરામણી વસ્તુ છે કે પોતે જે કઈ કરે છે એ લોકોને ખ્યાલમાં આવે છે કે નહીં, તો એને જાળવી જ રાખવું છે. હું શાસ્ત્ર વાંચન કરું છું, હું દાન આપું છું, હું દર્શન કરવા આવું છું, હું સોનગઢ જાઉં છું, હું આ વધારે જાઉં છું, ઓછો જાઉં છું, ફલાણું નીકળું, બધું એને બધી લોકો ઉપર નજર રહી. માન કસાય તો પીડ્યો છે, પણ લોક સંજ્ઞા તો એક એવી ગ્રંથિ છે કે જેને કાળકૂટ ઝેર, હરાળ ઝેર ન જાણે તો જીવ છોડી જ ન શકે. એટલે એનું અત્યંત નુકસાન ન સમજે, બહુ મોટું નુકસાન છે એમ ન સમજે તો સમાજની દ્રષ્ટિ જીવ છોડી ન શકે, લોક દ્રષ્ટિ છોડી જ ન શકે. એવી લોક સંજ્ઞા બહુ ભયંકર વસ્તુ છે. એટલે લોક સંજ્ઞા એ કોઈ સુકાર્ય કરતા હોય તો અચકાવો, સત્કાર્ય કરતા હોય તો અચકાવો. ત્યાં લોકસંજ્ઞા એ કેમ કરું, લોકસંજ્ઞા આ સત્કાર્ય મને લોકસંજ્ઞા નુકસાન કરશે આ સત્કાર્ય. સત્કાર્ય એક આત્મ લક્ષ્ય કરવું, એટલે કોઈ લક્ષ્ય ના રાખવું. મારા આત્માની શુદ્ધિ સિવાય મારે બીજું કઈ, મારા લક્ષ્ય બિંદુ બીજું કઈ નથી, એક જ લક્ષ્ય બિંદુ હોવું જોઈએ તો બધી જગ્યાએ થી નિર્દોષ રહી જાય, અને નહીતર સપડાયા વિના રહીએ નહીં ક્યાંક ને ક્યાંક. એવો ફસાય એને ખબર ન હોય, હું ક્યાં ફસાણો છું એની જ ખબર ન હોય, નીકળે કેવી રીતે. એટલે જ્ઞાનીના ચરણ સેવન ની વાત લીધી છે કે જો જ્ઞાનીના અંતેવાસી થઈને ચરણ સેવન નો અર્થ છે એના સમીપવાસી રહે, જે પાત્રતાને લઈને જ્ઞાનીને એના પ્રત્યે ઘણી કરુણા દ્રષ્ટિ રહે, તો જ્ઞાની એને ક્યાંક ભૂલ થતી હોય તો એને અટકાવે. આમ નહીં, આમ નહીં. એટલે ચરણ સેવનની વાત લીધી છે, કેમ કે પોતાને ખબર નહીં પડે હું ક્યાં ભૂલ કરું છું. પોતાને ભૂલ પોતાને નહીં દેખાય એ સંભવિત છે. પોતાના રોગ નો ઈલાજ તો એને કુશળ વૈદ્ય પાસે જ કરાવવો, એટલી ભલામણ છે. એટલે સ્વરૂપ સહજમાં હોવા છતાં પણ જ્ઞાનીના ચરણ સેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મ સંયમને સંભાળીએ છીએ, પોતાની ભાવના તો વિશેષ વિશેષપણે સંયમની રહે છે, સ્વરૂપમાં લીન થઈ જઈએ એવો જે આત્મસંયમ તેને સંભાળીએ છીએ. યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ, પરિપૂર્ણ વિતરાગતા ઈચ્છીએ છીએ, એ જ શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય. એમ કરીને પોતે પોતાની આત્મભાવનાને ભાવી છે. સંક્ષિપ્તમાં પત્ર છે પણ ઘણી વાત લખી ગયા છે.